કંસને સ્વસ્થ થતા થોડો સમય લાગ્યો. દેવકીના પુત્રો દરબારમાં પ્રવેશ્યા. તેમણે સુશોભિત વસ્ત્રો પરિધાન કર્યા હતા. તેમની આસપાસ વિશાળ જનમેદની જય જય નંદ નંદનના ઉલ્લાસભર્યા પુકારો કરી રહી હતી. નાનો ભાઈ તરત પરખાઈ આવે એવો હતો. ઘનશ્યામ વર્ણનો એ કિશોર પોતાના જ્યેષ્ઠ બંધુને વિનમ્ર ભાવે અનુસરી રહ્યો હતો. આ છોકરો એનો નાશ કરવાનો? એ અહમને ઘેરી ચોટ લાગી. કંસ અજય વિજેતા એ શું છોકરાના હાથે નામોસી ભર્યા મોતે મરશે? એણે દાંત ભીસ્યા. ના, આવી આગાહી કરનાર દેવવાણીને હું ખોટી પાડીશ. આખરી ઘડી સુધી હું લડી લઈશ. સમય આવે દેવકીના પુત્રને બે હાથે મસરી નાખીશ. કંસે તારી પાડી. તરત પરિચારક હાજર થયો. પોતાના શ્રદ્ધેય સલાહકાર અધને બોલાવી લાવવા એણે આજ્ઞા કરી. અધના દેખાવમાં કોઈ વિશેષતા ન હતી. એના વૃદ્ધ ચહેરા પર ખુશામત ભર્યું હાસ્ય સતત રમ્યા કરતું. એના ચહેરા પરની એક એક કરચલીમાં એણે પોતાના સ્વામી માટે આટલા વર્ષોથી જે કાવતરાઓ ગૂંથ્યા હતા એની નિર્દય રેખાઓ જોઈ શકાતી હતી. અધ નંદનો પુત્ર દરબારમાં પ્રવેશ્યો. કુવલિયાપીઠને શું થયું? કંસે પૂછ્યું. કોઈ કહે છે કે કૃષ્ણએ એને મારી નાખ્યો, તો કોઈ કહે છે કે એણે કેવળ સ્પર્શથી હાથીના સ્વભાવને બદલી નાખ્યો. મેં માણસને તપાસ કરવા મોકલ્યો છે. હવે અંગારક ખપ લાગે એમ નથી, પડઘમ વાગી રહ્યા છે. આપણા મલશ્રેષ્ઠો આવી ગયા લાગે છે. થોડી ક્ષણોમાં મારે મહેમાનો સાથે દરબારમાં જવું પડશે, કંસે કહ્યું. જેવી કૃપાનાથની આજ્ઞા. અધે આજ્ઞાની પ્રતીક્ષા કરતા કહ્યું. મલ્લો ચોગાનમાં નીકળે એ પહેલાં ચાણૂરને એટલો સંદેશો કેવડાવી દે કે નંદના પુત્રને ઠેકાણે પહોંચાડવાનું કામ હવે એના માથે છે. એ કઈ રીતે કરી શકશે? અધે નમ્રભાવે પૂછ્યું. એના ચહેરા પરની કરચલીઓ ત્રિગુણ બની. ચાણૂર એ બાળકને બાહુયુદ્ધમાં કઈ રીતે પડકારી શકે? શાસ્ત્રોમાં તો એનો નિષેધ છે. આવી રહેલા રાજમહેમાનોના પદધ્વનિ આંગણામાં જ સંભળાતા હતા. કંસે ગુસ્સામાં પાછું જોયું અને ધીરજ ગુમાવીને પગ પછાડતા કહ્યું. એ કઈ રીતે પડકારે એમાં મને રસ નથી. આ મારી આજ્ઞા છે અને એણે એનું પાલન કરવાનું છે. નહીતર કંસે અધ સામે દુર્ભાવના સૂચક દ્રષ્ટિ કરી. રાજ્યના મહેમાનો આવી પહોંચ્યા. કંસ મહામહેનતે પોતાની જાતને સંભાળી શક્યો. એણે હાથના સંકેતથી અધને વિદાય કર્યો અને મહેમાનોનું સ્વાગત કરવા વર્યો. રાજમહાલયની વચ્ચોવચ્ચ ચતુષ્કોણ સભાખંડ આવ્યો હતો. આ સભાખંડની એક બાજુએ કંસ, તેના મહેમાન, રાજવીઓ, વિવિધ કુળોના સરદારો, ઉચ્ચ અધિકારીઓ વગેરે માટે વિશિષ્ટ સમયાનો ઊભો કરવામાં આવ્યો હતો. સભાખંડની બીજી બાજુઓ પર બ્રાહ્મણો, જુદી જુદી યાદવ મંડળીઓ, કસબીઓ, ગ્રામવાસીઓ અને પ્રજાજનો માટે વિશાળ અને સુશોભિત સામિયાનાઓ રચાયા હતા. સભાખંડની મધ્યમાં માટી અને રેતી પાથરી બાહુયુદ્ધ માટે વર્તુળ આકારે જગ્યા બનાવવામાં આવી હતી. બધા જ સામિયાનાઓ પુરુષોથી ચિક્કાર થઈ ગયા હતા. બારીઓ અને અટારીઓમાંથી રંગેબિરંગી સાડીઓ અને શાલ પરિધાન કરેલી સ્ત્રીઓ આજના પ્રસંગને નિરખવા ઉમટી હતી. આમાં ગ્રામવાસીઓ માટેનો સામિયાનો તો કોઈની દ્રષ્ટિનું કેન્દ્ર બની ગયો હતો. આ સામિયાનામાં સૌથી આગળ નંદની સરદારી હેઠળનું વૃંદાવનનું ગોપાળ જૂથ હતું. એમાં કૃષ્ણ અને બલરામ અલગ તરી આવતા હતા. જનતાના હોઠ પર જેના નામો રમી રહ્યા હતા એવી આ બંધુ બેલડીને જોવા એ સામ્યાના પાસે નાના નાના ટોરા જામતા હતા. શંખ ધ્વનિ થયો. કંસ અને તેના મહેમાનો રાજવીઓના આગમનની છડી પોકારાઈ. અચાનક સર્વત્ર શાંતિ છવાઈ ગઈ. હંમેશ થતા હતા એવા સ્વાગતના હર્ષનાદો એકેય ખૂણેથી સંભળાયા નહીં. કંસે મહાપ્રયત્ને હસતો ચહેરો રાખ્યો, આસપાસ દ્રષ્ટિ કરી અને પોતાનું આસન લીધું. કંસે મહાપ્રયત્ને હસતો ચહેરો રાખ્યો, આસપાસ દ્રષ્ટિ કરી અને પોતાનું આસન લીધું. તેની જમણી બાજુએ મહેમાનો બેઠા, ડાબી બાજુએ વસુદેવ, અક્રૂર તથા અન્ય યાદવ સરદારોએ આસન લીધું. પ્રગોદ કંસની પાછળ બેઠો હતો. તેની બાજુમાં અને વાસુદેવની પાછળ રાજકુમાર રુદ્રધન અને માગધી સરદારો બેઠા હતા. આવી રહેલી ગંભીર ક્ષણની આગાહી જેમને નહોતી મળી એવા થોડા મહેમાનો સિવાય બીજા કોઈના ચહેરા પર ઉત્સવની પ્રસન્નતા દેખાતી નહોતી. બહુયુદ્ધ માટેના ક્ષેત્રમાં ચાણુર, મુષ્ટિક અને તોસલ પોતાના સ્વામી કંસના આગમનને નમસ્કારથી વધાવી રહ્યા. દરેકની બંને બાજુએ તેમના 12 પટ શિષ્યો ઊભા હતા. હવે આ શિષ્યો શંખ ધ્વનિ કરી આજની સ્પર્ધાના આરંભનું સૂચન કરી રહ્યા હતા. આ મલશ્રેષ્ઠો અને તેમના શિષ્યવૃંદ પાછળ આશરે 200 જેટલા મલો ઊભા હતા. આ મલોએ લંગોટ પહેર્યો હતો અને શરીર પર શાલ ઓઢી હતી. મુષ્ટિક અને તોસલે રૂપેરી શાલ ઓઢી હતી. તેઓ રાજ્ય આશ્રિત મલ્લો હતા તેનો આ સંકેત હતો. ચાણૂર તો બાહુયુદ્ધનો સ્વામી લેખાતો હતો એટલે તેની શાલ સોનેરી હતી. બાહુયુદ્ધના એ સોનેરી દિવસો હતા. દ્રંદ યુદ્ધોમાં તેમજ રણ મેદાનમાં બાહુયુદ્ધનો કસબ દેખાડવા મોકરું મેદાન મળી રહેતું. માણસ માણસ વચ્ચેના ઝઘડાઓના નિરાકરણ માટે આદિકાળથી માનવીએ બાહુયુદ્ધનો આશ્રય લઈ એની એક આગવી કરાર નિર્માણ કરી છે. એ વેરા હથિયારોનો ઉપયોગ થતો. જન સામાન્યો લાઠી અને ભાલાનો ઉપયોગ કરતા, સૈનિકો તરવાર કે કટારનો ઉપયોગ કરતા, ઉચ્ચ કુળના યોદ્ધાઓ ગદા, પરશુ, લોહચક્ર અને ધનુષ્યનો ઉપયોગ કરતા. યુદ્ધ કરાના સ્વામી પરશુરામના પ્રિય શસ્ત્ર પરશુનો ઉપયોગ તો ઘણા ગાંઠિયા માણસો જ કરી શકતા. લોહચક્રના ઉપયોગ માટે ચપ્પર હાથે અને નિશ્ચિત નજર જરૂરી રહેતા. ધનુષ્ય બાણનો યુદ્ધમાં ઉપયોગ કરવામાં દીર્ઘ તાલીમ આવશ્યક બનતી. વળી આ બધા શસ્ત્રો યુત્સુના હાથમાંથી ગમે ત્યારે પડી જવાની કે છીનવાઈ જવાની દહેશત રહેતી. આવે વખતે બાહુયુદ્ધની પ્રવીણતા જ બચાવ માટે કામ લાગતી. એટલે એ યુગમાં તમામ લોકો બાહુયુદ્ધમાં ઓછે વત્તે અંશે પ્રવીણતા પ્રાપ્ત કરતા જ. કસાયેલા મલ્લોનો સમાજ આદર કરતો. રાજદરબારો મોટી મોટી વ્યાયામશાળાઓ નભાવતા અને કોઈ પણ રાજવી બાહુયુદ્ધમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત ન કરે તો રણ મેદાનમાં પ્રાણ રક્ષા કરવાનું વિકટ બની જતું. કોઈ પણ ઉત્સવ બાહુયુદ્ધની સ્પર્ધા વિના સૂનો લાગતો. આમ બાહુયુદ્ધ તરફ પ્રજાને ગજબનું આકર્ષણ હતું. રણ મેદાનની બહાર ખેલાતા બાહુયુદ્ધો માટે શાસ્ત્રો એ નક્કી કરેલા નિયમો રહેતા. આવા યુદ્ધોમાં થોડી ક્ષણો માટે ચિત્ત થઈ જનાર પ્રતિસ્પર્ધીને હારેલો લેખવામાં આવતો અને પરાજય સ્વીકારી લેનાર પ્રતિસ્પર્ધીને પુનઃ પડકારી ન શકતો. આ ઉપરાંત આવા યુદ્ધમાં પ્રતિસ્પર્ધીની હત્યા તો શાસ્ત્રો દ્વારા સર્વથા નિષિદ્ધ હતી. ભેરી વાગી, શંખ ફૂંકાયા અને ચાણુરે અણસારો કરતામાં જ 100 પ્રતિસ્પર્ધીઓ જોડીઓએ પોતાની શાલો બાજુમાં ઉભેલા અનુચરોને આપી દીધી અને સ્પર્ધા માટે તૈયાર ઊભા. ચાણુરે હાથ ઊંચો કરતા સ્પર્ધા શરૂ થઈ. તત્ક્ષણ વાતાવરણ તંગ બન્યું. ઉત્સવનો મિજાજ એમાં ઉમેરાયો. મલ્લોએ એકમેકને ભીડવવામાં પોતાનો કસબ દાખવવા માંડ્યો. તેમના દાવપેચનું નૈપુણ્ય દેખાવા લાગ્યું. કોઈ સરખા બરિયાની જોડ એકમેકને ભીડવતી હોય કે એકમેક સાથે અંકોડાઈ જમીન પર ગબડતી હોય ત્યારે લોકો ભારે ઉત્તેજિત બની જતા. એકમેકની પકડમાંથી છૂટી રહ્યા મલ્લો ફરી નવા નવા પેચો અજમાવવા લાગતા. આખરે વિજેતા પ્રતિસ્પર્ધીઓને પરાજિતોથી અલગ કરાયા. એક બાજુ વિજેતાઓ ઊભા રહ્યા, બીજી બાજુ પરાસ્ત થયેલાઓ ગોઠવાઈ ગયા. હવે ચાણુર, મુષ્ટિક અને તોસલ બહાર પડ્યા. દરેકની આગળ ને પાછળ બબ્બે શિષ્યો શંખ ફૂંકતા ચાલી રહ્યા હતા. ચાણુર કદાવર હતો, ગોર સફાચટ માથું અને મોટા પેટવાળી એ કાયા જોતા જ ભય લાગે એવા હતા. એના સ્નાયુઓ માંસલ હતા. એ ચાલતો ત્યારે એના એક એક અંગમાંથી સૌષ્ઠવ નીતરતું. ચાણુર પ્રસન્ન મુખમુદ્રા સાથે એક પછી એક સમયાના પાસે થંભી વિશેષ મહેમાનો માટે અનામત રખાયેલી સ્પર્ધાઓ માટે પડકાર આપી રહ્યો હતો. એ વૃંદાવનના ગોવારિયાઓ બેઠા હતા. એ સામ્યાના પાસે અટક્યો. આગર વર્ણાંગી વસ્ત્રોમાં સજ્જ થયેલા કૃષ્ણ અને બલરામ બેઠા હતા. તેઓની સામે જોઈ ચાણુર હસ્યો. નંદરાજ, આ તમારા છોકરાઓ છે? ચાણુરે નંદને પૂછ્યું. રાજપુત્ર જેવા લાગે છે. તેઓ સ્પર્ધામાં કેમ જોડાતા નથી? ના, તેઓ સ્પર્ધામાં નહીં જોડાય, નંદે કહ્યું. તેઓ તમારા જેવા પ્રવીણ નથી. આખરે અમે તો ગામડાના માણસો કહેવાઈએ. ચાણુર આ બંધુ બેલડી પાસે આવીને અટક્યો. ત્યારની એક એક આંખ એ દિશામાં મંડાઈ હતી. સૌ શું થશે એ જોવા ઉત્સુક હતા. બીજી બાજુએ કોઈપણ સંભવિત દગા ફટકા સામે સાવધ રહેલા યાદવ સરદારોને ચાણુરની આ શ્રેષ્ઠા જોખમી લાગી. ગ્રામજનોના સામિયાનાની પાછળના મહાલયની અટારી પર યાદવ સરદારોના કુટુંબની સ્ત્રીઓ ઊભી હતી. તેમાં દેવકી તો ચાણુરને પોતાના પુત્ર સાથે વાતો કરતા જોઈ ફિક્કી પડી ગઈ. એણે દિવાલનો ટેકો લઈ લીધો. એ ક્ષણ એની આંખો મીચાઈ ગઈ. મારા પ્રભુ, મારા પ્રાણપ્રિય કૃષ્ણ, એ સ્વગત હોઠ ફફડાવી રહી. પછી એણે જાતને સંભાળી આંખો ખોલી નીચે શું થઈ રહ્યું છે એ જોવા માંડ્યું. તમારા વૃદ્ધ બાપની વાત શા માટે સાંભળો છો? ચાણુર કિશોરોને કહી રહ્યો હતો. મેં તો સાંભળ્યું છે કે તમે બંને નિપુણ મલ છો. તમારા અજબ સાહસોની વાતો લોકોની જીભ પર રમે છે. ચાણુરના શબ્દોમાં ઉપહાસનો સ્પષ્ટ ધ્વનિ સંભળાતો હતો. કૃષ્ણ અને બલરામ ચૂપ રહ્યા. મેદાનમાં આવો અને તમારું જૌહર દેખાડો, છોકરાઓ, ચાણુરે કહ્યું અને સાથર પર હાથ પછાડ્યો. એના એક શિષ્યએ શંખ ફૂંક્યો. શંખ ધ્વનિ અને ચાણુરના હાથની પછડાટ સાંભળતા એક એક યાદવનું હૃદય ફફડી ઉઠ્યું. એકમાત્ર કંસ જ જાણતો હતો કે શું થવાનું છે. એનો હાથ મૂછો પર ફરતો હતો, હોઠ પર આછું સ્મિત આવી જતું હતું. ચાણુરના ઉપહાસ ભર્યા શબ્દો સાંભળી બલરામ ઉકરી ઉઠ્યો. એણે નંદ સામે જોઈ આજ્ઞા માગી, પણ નંદ તો સ્તબ્ધ જ બની ગયા હતા. આમ બાગાની જેમ બાપ સામે શું જોયા કરે છે? ચાણુરે આખીએ સભા સાંભળે એટલા મોટા અવાજે કહ્યું અને કૃષ્ણ સામે જોઈ અપમાનસૂચક અવાજે પ્રશ્ન કર્યો, તને લડતા નથી આવડતું? તારી સાથે? કૃષ્ણએ સામે પ્રશ્ન કર્યો. કૃષ્ણના શબ્દોમાં પણ ભારોભાર ઉપહાસ હતો. હું તો ખૂબ નાનો છું હજી. આવા પડકારને ઝીલી લેવામાં પ્રતિષ્ઠાનો પ્રશ્ન સંકળાતો, પણ કૃષ્ણને ચાણોરના ઈરાદાની આગાહી થઈ ચૂકી હતી અને ફરજ ન પડે ત્યાં સુધી એ પડકાર સ્વીકારવા ઈચ્છતો ન હતો. ચાલ હવે, નંદકિશોર, ચાણોરે કહ્યું. આ વૃદ્ધ પાસેથી જીવનમાં ક્યારેય નહીં ભૂલાય એવા થોડા દાવપેચ શીખવા મળશે. ચાણોરે ફરી એકવાર પડકાર ફેંક્યો અને સાથર ઉપર હાથ પછાડ્યા. કૃષ્ણે મસ્તક દુણાવ્યું. ચાણૂર કૃષ્ણને બહાર ખેંચી લાવવા આગળ વધ્યો. નહીં નહીં નહીં, અક્રૂર પોકારી ઉઠ્યો. એણે ઊભા થઈ કંસ તરફ ફરીને કહ્યું, ચાણૂર આ બાળક જોડે બાહુયુદ્ધમાં ન ઉતરી શકે. યાદવ સરદારોએ આ પોકાર ઉપાડી લીધો. વસુદેવ શાંત રહી ચોમેર જોઈ રહ્યા હતા, પણ તેમના હૃદયમાં તો અશાંત કરી મૂકે એવું આશા અને આશંકા વચ્ચેનું દ્રંદ જાગ્યું હતું. ચાણૂરના ખૂની દાવપેચો એમને અજાણ્યા ન હતા. ચાણૂર જ્યારે કોઈની સાથે ગંભીર રીતે બાહુયુદ્ધમાં ઉતરે ત્યારે એ રમતના નિયમોનો ભંગ ન કરતો, પણ પોતાના વિશાળ અને કદાવર શરીરનો ભાર પ્રતિસ્પર્ધી પર એ રીતે મૂકી દેતો કે એ કાં તો ગુંગરાઈ જતો અથવા તો એની પાસરીઓ તૂટી જતી. યાદવ સ્ત્રીઓ પણ નહીં 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 ના પોકારો કરી રહી, પરંતુ સામ્યાનામાના ગ્રામજનો તો આજે સવારે જ ગુંજેલું જય સૂત્ર પોકારી ઉઠ્યા. જય કૃષ્ણ, જય નંદકિશોર. તેઓને થયું કે બાહુયુદ્ધના સ્વામી ચાણુરે પોતાની સાથે લડવા માટે કૃષ્ણને પસંદ કર્યો એ તો ગર્વ લેવાનો અવસર છે. હવે બાહુયુદ્ધ જામશે. કૃષ્ણએ ચાણુરની ચક્કર વકર ફરતી આંખોમાં નિર્ભયતાથી નિહાર્યું અને સ્મિત કરી મસ્તક દુણાવ્યું. મારી સાથે લડતા બીક લાગે છે દોસ્ત? ચાણુરે મજાકમાં પૂછ્યું. અક્રૂરે કંસ સામે જોયું. ચાણુરની ચેષ્ટાથી કંસના ચહેરા પર પથરાયેલી પ્રસન્નતા સ્પષ્ટપણે વાંચી શકાતી હતી. અંધકરાજ, આ તો ઘોર અન્યાય છે. બાહુયુદ્ધની પ્રણાલિકાઓનો ભંગ થઈ રહ્યો છે, અક્રૂરે કહ્યું. કંસે કશો ઉત્તર ન આપ્યો. નહીં નહીં નહીં, યાદવ સરદારો પણ ફરી પોકારી ઉઠ્યા. કેમ બીક લાગે છે? ચાણવરે ફરી અપમાનિત કરતા સ્વરે પૂછ્યું. મારા પિતાની આજ્ઞા નથી. આજ્ઞા ક્યાંથી આપે? ચાણુરે કહ્યું. એ જાણે છે કે તું તો ગોપીઓ સાથે રાસલીલા જ રમી શકે, ખરું ને? હા, મને રાસ રમતા આવડે છે, કૃષ્ણએ કહ્યું. એ ઊભો થયો, નંદ સામે હાથ જોડી ઊભો રહ્યો. એનો અવાજ રણકી ઉઠ્યો. પિતાજી, હવે મને રોકતા નહીં. કૃષ્ણએ નિડરતાથી મસ્તક ઉંચક્યું. શિરત્રાણ ધોતી અને શાલ પોતાના મિત્ર ઉદ્ધવના હાથમાં મૂક્યા. કેવળ લંગોટભેર ઊભો રહેલો આ કિશોર લાવણ્ય અને રૂપમાં કામદેવને પણ શરમાવે એવો સુહામણો લાગતો હતો. ચાણોર, હું તૈયાર છું, તેણે કહ્યું. ચાણોરના ખૂની ઈરાદાઓથી અજાણ્યા પ્રજાજનોએ જય જયના પોકારો કર્યા.